જે ઈચ્છા ઉત્પન્ન થઈ છે એ પણ તે સમયનું સત, એક સમયની પર્યાયનું સત છે. એ ઈચ્છા ઉત્પન્ન થઈ છે એ કોઈ પરપદાર્થને કારણે થઈ નથી, પરપદાર્થ એનો ઈચ્છાનો કરતા નથી. અને આ જ્ઞાન સ્વરૂપી જે આત્મા છે એ પણ ઈચ્છાનો કરનાર નથી. માત્ર ઈચ્છાનો સ્વભાવ એ પર્યાયનો હતો અને એ પર્યાય પ્રગટ થાય છે એનો હું જાણનાર છું, પણ ઈચ્છાનો હું કરનાર નથી એમ વિચારું. એક બીજું, જે ઈચ્છા થઈ એમ જે જાણવામાં આવ્યું, જ્ઞાનની ક્રિયા થઈ કે ઈચ્છા થઈ એમ જે જાણવાની ક્રિયા ઊભી થઈ, એ પણ સત અહેતુક, એના કારણે એના અવસરે થાય છે. એનો પણ ખરેખર ભગવાન આત્મા કરતા નથી, એનો પણ જાણનારીએ છે કે આ થવા યોગ પર્યાય થઈ છે. ઈચ્છા પણ થવા યોગ થાય છે, ઈચ્છા સંબંધીનું ઇન્દ્રિય જ્ઞાન થયું એ પણ થવા યોગ થયું છે એમ જાણીને, એ બે પ્રકારના પરિણામને જાણીને, પછી એ પરિણામને જાણવાનું છોડીને એ ઈચ્છા થઈ અને ઇન્દ્રિય જ્ઞાન થયું, બે પ્રકારના પરિણામ થયા, એ થવા યોગ હતા અને થયા છે એનો હું કરનાર નથી. પેલો પાઠી, એનો હું કરનાર નહીં, થવા યોગ થાય છે. પછી એ થવા યોગ થાય છે એ પરિણામ, પરિણામને જાણવાનો પલક છોડી અને જે જ્ઞાયક આત્મા ધ્રુવ પરમાત્મા છે તે હું છું એમ એના તરફ ઢળી જવું, હટાવી દેવી, અંદરમાં લેવી. આ બધું પર છે, ઇન્દ્રિય જ્ઞાન પર, ઈચ્છા પણ પર. એ પર ઉપરથી લક્ષ છોડી, એનો અવલંબન છોડી, એમાં હું પણ આની બુદ્ધિ છોડી, એને જાણવાનું પણ છોડી અને જાણનારને જાણો. જાણનારને જાણવા તમે જાઓ ત્યારે તમને આત્માના દર્શન થાય, અનુભવ થાય. આને તમે જાણવા રોકાવ, કરવા રોકાવ તો અજ્ઞાન, અને જાણવા રોકાવ તો અજ્ઞાન છે. કેમ કે એને જાણતા આત્માનો આખો સ્વભાવ જાણવાનો ચૂકાઈ જાય છે, રહી જાય છે. કરવાના બાના નીચે પણ આત્મા જણાતો નથી, જાણવાના બાના નીચે પણ ભગવાન આત્મા તમને દ્રષ્ટિમાં આવતો નથી.
ત્યારે શું લેવું? જાણનાર આત્મા બાજુ લક્ષ્ય,
જ્ઞાયક જે શુદ્ધ આત્મા જે છે, શુદ્ધ આત્મા ત્રિકાળી છે, ત્રિકાળી શુદ્ધ આત્મા તરફ વળી જવું, તમારી પરિણતિને હા લક્ષ્ય ઈ બાજુ લઈ જવું, તમારા ઉપયોગને ઈ બાજુ ઢાળી દો એમ. બસ અંદરમાં
આ બધી જે ક્રિયા થઈ તેને જાણનાર આત્મા છે એને એ બાજુ લક્ષ લઈ જવો.
ઝવેરચંદભાઈ ની સાથે તો મારે કઈ સંબંધ નથી લેવા દેવા. એના તરફનો જે પાપનો રાગ આવે છે એ રાગ પણ મારી ચીજ નથી. અને રાગને જાણનારું અને ઝવેરચંદભાઈને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે એ પણ મારી ચીજ નથી. બે નાશવાન છે, જ્ઞાન પણ નાશવાન અને રાગ ઉભો થયો એ પણ બે નાશવાન છે. હું તો અવિનાશી છું એમ નાશવાનને જાણવાનું બંધ કરીને અવિનાશી તત્વને તમે જાણો કે જે અંદરમાં ભગવાન આત્મા બિરાજમાન છે, એ વિકૃત ભાવની પાછળ, વિકૃત ભાવથી રહિત એક પરમાત્મા અંદર બિરાજમાન છે, એ જાણનારો મને જણાય છે. જાણનારો જ મને જણાઈ રહ્યો છે, જાણનારો જે જણાઈ રહ્યો છે એમ જે વિચારમાં આવ્યું એ તરફ તમારું વલણ જો વારંવાર રહ્યા કરે તો એક સમય એવો આવે કે જાણનારો જણાઈ જાય, જણાઈ જાય, અનુભવમાં આવી જાય. જણાય તો રહ્યો છે પણ એના તરફ લક્ષ નથી. હા, અને પર જણાય છે એના ઉપર લક્ષ છે. પરનું જ્ઞાન કરે છે એ જ્ઞાન અજ્ઞાન છે. કેમ કે જ્ઞાન છે આત્માનું, આત્માને ન પ્રસિદ્ધ કરતા એ પરને પ્રસિદ્ધ કરે. કઈ જ્ઞાને નથી ને સુખે નથી.
પરને હું જાણું છે એ બાજુ લક્ષ લઈ જતા આત્મા ભૂલાઈ જાય,
ભૂલાઈ જાય છે, આખો આત્મા રહી ગયો.
હા,
પરને જાણવાના લોભમાં ને લોભમાં આખો આત્મા ચુકાઈ ગયો. કાં પરને કરવાની બુદ્ધિમાં પરાશ્રિત બુદ્ધિ થઈ ગઈ, બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ, અને કાં પરને જાણવા રોકાય તો આત્મા ન જણાય. કરતા બુદ્ધિમાં પણ આત્મા જાય અને પરને હું જાણું છું એવો જે પક્ષ એ પણ અજ્ઞાન છે. પોતાને જાણવું છે અને પોતાને જાણી અનુભવ કરવો અને અનુભવ કરતા પોતાનો આત્મા જણાય અને આત્મા જણાયા પછી જે કંઈ પોતામાં થતા પરિણામ હોય તે જણાય છે. જણાય છે એને જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવે. બસ જે પરિણામ થાય તે પરિણામને જ્ઞાની આત્માને જાણતા પરિણામને જાણે, આત્માને જાણતા પરિણામને જાણે, આત્માને ચૂકીને પરિણામને જાણે તો અજ્ઞાન, આત્માને ભૂલીને આત્માને ચૂકીને એકલા પરિણામને જાણે તો પરને જાણો રોકાણ. પણ આત્માને જાણતા જાણતા સાધક પોતાના પરિણામ એ પણ જાણે છે. જે પ્રકારના પરિણામ થાય, પાપના પરિણામ, પુણ્યના અને ધર્મના, ત્રણ પ્રકારના પરિણામ થાય તો ત્રણેય પ્રકારના પરિણામ જે સમયે જે પ્રકારના પરિણામ થાય તેને જાણે બસ. પણ એ પરિણામ મારા છે એમ ન માને. મારો તો આત્મા. હા, આત્માનું કામ આત્માને ઉપાદેય પણ એ જાણવું અને પરિણામને એ પણ એ જાણવું. ઉપેક્ષા બુદ્ધિ ઉદાસીન ભાવે જાણવું. આ જે વિચારો છે ને, એ વિચારો તમને સ્વભાવ તરફ લઈ જશે. આ જે આત્માના વિચારો છે ને, જેમ કે પરના વિચારો તમને પર તરફ ખેંચી જાય છે. પરના વિચારો ચાલુ કર્યા કરો તો પર તરફ તમારી પરણતિ વૃત્તિ ખેંચાઈ જાય છે. હવે પરને જાણવાનો તમે બંધ કરી અને જે તમારો આત્મ સ્વભાવ છે, જેવો જ્ઞાનાનંદ સ્વભાવ, એને જાણવા તમે રોકાશો તો તમારી પરિણતિ આત્મા તરફ આવ્યા કરશે. હા, કેમ કે અનાદિકાળની ઊંધી પ્રેક્ટિસ છે ને, એટલે હોળી પ્રેક્ટિસ કરવાની છે. એકદમ અનુભવ થતા વાર લાગે ભલે, પણ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. પરથી વિમુખ અને સ્વભાવની સન્મુખ થવાની પ્રેક્ટિસ કરતા એક સમય એવો આવે કે ઉપયોગ અંદરમાં જામી જાય. જેવા વિચાર કરો એ રૂપે થઈ જશો તમે. હું શુદ્ધ છું, હા, સહજ થશે. જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ જ આત્મા મેળવે, અણશુદ્ધ જાણે આત્માને તે અણશુદ્ધ જ આત્મા મેળવે.
બરાબર,
શુદ્ધાત્મા હું શુદ્ધ જ છું એમ વારંવાર વારંવાર શુદ્ધાત્માનું ચિંતન મનન કરે તો એ આત્મા શુદ્ધ થઈ જાય છે. દ્રવ્ય તો શુદ્ધ છે અને પર્યાય શુદ્ધ થાય છે. બસ એ પર્યાય જે શુદ્ધ થાય ત્યારે એને સમ્યક દર્શન જ્ઞાન કહેવાય. જેવું તમે ચિંતન કરો એવું તમે પામો. પર પદાર્થ મારા છે, મારા છે, મારા છે એમ ચિંતન કર્યા કરો તો પછી પરમાં વૃત્તિ ભટકે છે અને એમાં અશાંતિ છે. એમાં કઈ પર પદાર્થ તમારો થવાનો નથી. પરિણામ તમારા, પરિણામ તમારા થતા નથી. એક આ પરિણામ ઉભો થયો અને આ પરિણામ મારા, જે મારા કહ્યું તો નાશ થઈ ગયો તો તમારા ક્યાં રહ્યા? બસ એનું એક સરળ લેવા જેવું છે. તો સ્થિર સ્વભાવનું અવલંબન લેતા પરિણામમાં પણ સ્થિરતા થાય છે. અસ્થિર, અધ્રુવ, અનિત્ય એવા જે સંયોગો અને અધ્રુવ, અસ્થિર અને ચંચળ એવા જે પરિણામો, એ બેનું લક્ષ છોડીને સ્થિર એવો પોતાનો નિજ આત્મ સ્વભાવ જે છે, એવા સ્વભાવનું અનુભવ કરવો એ ધર્મની શરૂઆત છે. અને થઈ શકે છે, ન થવાનો પ્રશ્ન જ નથી. જેવું તમે ચિંતન કરશો એવા તમે થઈ જશો. આત્મા દેહથી ભિન્ન, કર્મથી ભિન્ન, પુણ્યપાપના પરિણામથી આત્મા જુદો છે. આત્મા જ્ઞાન દર્શનથી અભિન્ન છે અને પુણ્યપાપથી આત્મા ભિન્ન છે એમ જાણીને જે જ્ઞાનમય આત્મા છે એનું જ્ઞાન વારંવાર કરવાથી એક સમય એવો આવે કે મય આત્મા થઈ જાય. જ્ઞાનમય જ્ઞાનમય છું એમ ચિંતવતા આત્મા જ્ઞાનમય થઈ જાય છે, અજ્ઞાન ટળી જાય છે. પ્રેક્ટિસ કરવાની જરૂર. પેલા કરતા કર્મધિકાર આખો વાંચી લેજો. હવે તમને ટાઈમ મળશે પછી થોડા દિવસ પછી ત્યારે એ તમે કરતા કર્મધિકાર રોજ અડધો કલાક કલાક વાંચો. કેમ કે તમને 8:30 વાગે તો બધા વહી આ જાય, ટાઈમ તો તમને વધારે મળે, બહેનોને ટાઈમ વધારે મળે. કેમ કે આખો દિવસ તો કામ કરવાનું હોય નહીં, પણ કલાક બે કલાક ટાઈમ મળે. કાઢવો જ પડશે, કાઢવો પડશે.
ટાઈમ તો મળે જ છે, પણ ટાઈમ બીજા પ્રવૃત્તિમાં કેમ મળે છે? બીજી કોઈ
પુસ્તક જ્ઞાનચક્ષુ, જ્ઞાનચક્ષુ નામનું એક પુસ્તક બહાર પડી ગયું છે.
અમને નથી સમજાતો એ બચાવ ખોટો છે, કારણ કે રુચિ નથી એટલે નથી સમજાતો, ટાઈમ નથી મળતો એટલે નથી સમજાતો એમ નથી. છે એમ કે રુચિ નથી આ બાજુ ને આની કઈ કિંમત નથી. કિંમત છે પરિગ્રહની, જે નજર છે પરિગ્રહ ઉપર. તો પરિગ્રહમાં કેમ બધી જગ્યાએ બધી જગ્યાએ ધ્યાન દે છે, કે સાચવવાનું, મેળવવાનું, કમાવાનું બધું ધ્યાન દે છે, અને આમાં ધ્યાન નથી રહેતી. કારણ કે આમાં રુચિ નથી, આ જોતું નથી, આની કિંમત નથી દેખાતી.
કિંમત તો ઘણી ઘણી છે, પણ જ્યાં રુચિ ના હોય પછી શું કિંમત રહી? કઈ કિંમત ના રહી રુચિ ના
હોય
તો પછી રુચિ દેખ.
તમે આ કરતા બુદ્ધ ને કહો છો. હવે આપણે એ તો કહીએ કે બધું જે થવાનું છે એમ થાય છે, આપણે બધું જ્ઞાન એના કરીએ છીએ. હવે હવે સ્કૂલમાં ભણતા હોય ત્યારે પરીક્ષા આવે ત્યારે એ તો બધું નથી ને કે રિઝલ્ટ ને બધું, એ તો જેમ પણ 15 દિવસ બાકી હોય ત્યારે એનો ભાવ આવે કે બેસીને આ ચોપડી તો વાંચવાની છે, આ પાઠ તો ભણવાનો છે. એ કોશિશ
એ કોશિશ કરવાનો ભાવ આવ્યા વગર રહેતો નથી. કેમ કે એના ક્રમમાં ક્રમમાં છે એ ક્રમ, એ તમે ટાળી નહીં શકો. તમે ક્રમમાં આવતા ભાવને પણ તમે જાણો, એનો કાળક્રમમાં આવતા ભાવો છે. જેમ પરીક્ષા 15 દિવસ પછી આવવાની છે તો પરીક્ષા આવવાની છે એના ક્રમમાં આવવાની છે, ફિક્સ ડેટ છે, બરાબર છે. હવે એની પૂર્વ અવસ્થાઓમાં પણ જે એને અનુકૂળ ભાવો આવવાના હોય, વાંચવાનું, ભણવાનું, યાદ કરવાનું, લેસન કરવાનું, એ કાળક્રમમાં એ પરિણામ આવ્યા વગર રહેશે જ નહીં. એ આવતા પરિણામોને તમે જાણો, પણ આ મેં પરિણામ કર્યા, વાંચવાનો વિકલ્પ મેં કર્યો, રાગ મેં કર્યો એમ નહીં, એના પણ તમે જાણનાર રહ્યો. રાગ આવ્યા વગર રહેશે નહીં, ભણવાનો ભાવ આવ્યા વગર રહેશે નહીં, એના કાળક્રમમાં એ ભાવ આવશે. કાળક્રમમાં પરીક્ષાનું પેપર આવશે, પરીક્ષા આપવા તમે જશો, પાસ ના પાસ થશો તો હર્ષ શોકના ભાવ પણ આવશે. પાસ થશો તો હર્ષ થશે અને નાપાસ થતો શોક થશે. એ બધો પરિણામના કાળક્રમમાં પરિણામ આવ્યા જ કરે છે. હવે આવતા પરિણામને અને જાતા પરિણામને હું જાણનાર છું એમ ન રહેતા, હું આ પરિણામ નો કરનાર છું એમ અનાદિ કાળથી પર્યાય ઉપર દ્રષ્ટિ ગઈ છે. પરિણામનું કર્તૃત્વ ભાસે છે, પરિણામ જ્ઞેય છે અને હું જ્ઞાતા છું એમ ભાસતું નથી. હું કરતા અને પરિણામ મારું કર્મ, હું કરતા અને પરિણામ મારું કર્મ. આ ભણવાના પરિણામ જે આવ્યા એ પાપના પરિણામ છે, એ પાપના પરિણામ મારું કર્મ ને હું કરતા એમ અનાદિકાળથી કરતા કર્મની પ્રવૃત્તિ છે. હવે એને બદલે એ આવતા એના ક્રમમાં આવતા પરિણામ એ જ્ઞેય છે અને હું એનો જાણનાર છું, કરનાર નહીં. હું જ્ઞાતા ને એ પરિણામ મારા જ્ઞેય, એ પણ વ્યવહાર જ્ઞેય. નિશ્ચયે તો તમારો આત્મા જ તમારા જ્ઞાનનું જ્ઞેય બનાવો. તમારા આત્માને જ્ઞાનનું જ્ઞેય બનાવતા એ પરિણામ એના કાળક્રમમાં આવનાર આવે છે અને એને પણ હું જાણું છું. કરતા બધી છૂટી જશે અને પરિણામના પણ તમે જ્ઞાતા થઈ જશો. ત્યારથી વિતરાગ ભાવની શરૂઆત થાય છે. પરિણામ એનો ક્રમ નહીં છોડે. પરિણામને ક્રમ છોડવાનો તમે બળાત્કાર ન કરો. પરિણામને ક્રમમાં આવતા પરિણામને આવવા દો. આવે છે, આવવા દો એટલે આવે જ છે, એ કંઈ તમે રોકી શકશો નહીં. પરિણામનો જે ક્રમ છે એને તમે રોકી શકશો નહીં. તેમ એને તમે ઉપજાવી શકતા નથી, તેમ એને ટાળી શકતા નથી. સવારથી સાંજ સુધીની જે કંઈ ક્રિયાઓ દેહ મન વાણીની થાય છે અને પરિણામની પણ ક્રિયા થાય છે, ઈચ્છા થાય છે, આહારની ઈચ્છા, સ્નાનની ઈચ્છા, વગેરે વગેરે ઈચ્છાઓ થતી હોય, એ પરિણામો થાય છે. એ પરિણામો એના ક્રમમાં આવતા આવી પડતા પરિણામ છે. એ પરિણામને આત્મા લાવી શકતો નથી, એ પરિણામને આત્મા લાવતો નથી. હું એ પરિણામને લાવ્યા મેં અને મેં કર્યા એમ ભ્રાંતિ થઈ છે અનાદિકાળની. એ પરિણામ આવતા પરિણામને મેં પરિણામને ઉપજાવ્યા, મેં પરિણામને કર્યા એમ ભ્રાંતિ છે, એ સંસાર છે, એ અજ્ઞાન છે. પણ એના કાળક્રમમાં આવતા પરિણામ એનો પણ જાણનાર, એ પણ વ્યવહાર, પણ આત્માનો જાણનાર એ નિશ્ચય. એમ જાણીને તમે તમારા પરિણામ ઉપરથી લક્ષ છોડીને આત્માનો લક્ષ કરો તો તમને આત્માના દર્શન થશે અને આનંદનો અનુભવ આવશે. પછી આવતા જતા ક્રમરૂપ પરિણામનો જાણનાર જીવ રહેશે, પણ એમાં કરનારનો સ્વામી નહીં થાય. પરિણામ એનો ક્રમ નહીં છોડે. પરિણામ તો એના કાળક્રમમાં જે આવવા હશે એ જ આવશે. જેમ કે બેનના લગ્ન છે 31 તારીખે, તો એ કાળક્રમમાં જેટલા જેટલા પરિણામ 31 તારીખ સુધીના આવવાના છે એ પરિણામ તો આવ્યો રહેશે જ નહીં. પણ એ પરિણામથી પણ હું જુદો છું આત્મા. પરિણામમાં તમે ભળી ન જાઓ, પરિણામમાં તમે એક રૂપ થઈ જાઓ છો.
હવે ક્રોધ છે, આપણે ક્રોધ આવે, આપણે કોશિશ કરીએ કે ઓછો ક્રોધ કરવો. આમ તો ઈચ્છા બધાને થાય ક્રોધ કરવો નહીં, તો એમાં એમ થઈ શકે કે હું કરી શકું છું ક્રોધ ને ઓછો, કે ક્રોધ ઓછો વધારે ડરે?
ક્રોધને ઓછો કરવો એ મારો સ્વભાવ નથી, પણ આવતા ક્રોધને હું જાણનાર રહું તો એ ક્રોધ ઓછો થઈ જાય. જ્યારે તમે જાણવાનો સારો લેશો, આત્માનો સારો લેશો, એટલે ક્રોધ ઓટોમેટિક ઓછો થઈ જશે, ક્ષય થઈ જશે. અરે હું તો જાણનાર છું, આ ક્રોધનો કરનાર હું નહીં. હું તો જાણનાર, હું તો જાણવાનો સ્વભાવથી ભરેલો છું. મારો ધર્મ તો મારા આત્માને જાણવું એ છે. આ ક્રોધ કરવો એ મારો સ્વભાવ ક્યાં છે એમ જ્યાં વિચાર કર્યો ત્યાં ક્રોધનો ઉભરો બેસી જશે. આત્માને યાદ કરશો જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે તમે આત્માનો આશ્રય કરો, વિચાર કરો, ઓટોમેટિક ક્રોધ બેસી જશે. ઇંગ્લિશમાં એક કહેવત છે કે જ્યારે તને ગુસ્સો આવે ત્યારે 1 2 3 4 5 6 7 8 9 10 બસ, તારે ઘણું બીજું કઈ ન કરું, ઓછો થઈ જાય ક્રોધ. બરાબર કે નહીં? ઠીક. તો હવે બીજા હોય એમ કે આપણે જૈન મતના કે જ્યારે જ્યારે કષાયના તીવ્ર પરિણામ આવે ત્યારે નમોકાર મંત્ર બોલવું, નમો અરિંતાણ નમો સિદ્ધાણ, એટલે એની મેળે કષાય ઘટી જશે. સમજી ગયા? આ બે પ્રકાર. હવે એક ત્રીજો પ્રકાર એના કરતા ઊંચો છે. અરે આ ક્રોધ કરવો એ તો કશાય છે, દુઃખનું કારણ છે, મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ તો આત્માને જાણવાનો છે, અને આત્માને જાણતા જાણતા જે કંઈ પરિણામ આવે એને પણ જાણવું એ મારો સ્વભાવ છે. એમ જ્યાં આત્માને તમે યાદ કરો ત્યાં ક્રોધનો ઉપ્રવેશ જશે એકદમ. એ ભેદ જ્ઞાન એ સાચું છે. ઓમાં શું છે કે કરતા બુદ્ધિ, તમે દબાવશો ક્રોધને, ક્રોધને દબાવશો, તમે ક્રોધને ટળશે નહીં તમારો. પછી તમે દબાવશો ને કસાય નહીં, પછી પ્રાય બમણો થઈ જશે, કોઈ વાર બડકો થશે ભાઈ. રૂંધાયેલો કસાય છે ને, હા બેનસીના વચનામૃતમાં આવે છે કે રૂંધાયેલો કસાય છે, રૂંધાયેલો કસાય, સમજ. હા પુરુષાર્થ એટલે વારંવાર ભેદ જ્ઞાન નો વિચાર કરી, અભેદ નો વિચાર કરી અને અભેદ તરફ વળવું, એ પુરુષાર્થ. પુરુષાર્થ કયો? યા પુરુષાર્થ, સ્વભાવ તરફ ઢળી જવું એ પુરુષાર્થ છે. પરથી ખસવું ને સ્વમાં વસવું, એટલું કરતો બસ બસ. એમ છે, બિન અભ્યાસે અઘરું લાગે છે અને ખરેખર કઠિન તો છે, દુર્લભ તો છે, પણ અશક્ય નથી, અશક્ય નથી. બિન અભ્યાસે કોઈ પણ કામ બિન અભ્યાસે તો અઘરું લાગે જ, અભ્યાસ ન હોય તો અઘરું લાગે, પણ જેમ જેમ તમે એનો અભ્યાસ કરતા જાઓ તેમ તેમ તમને એ સરળ ને સહેલું લાગશે. બીજા કામ તો અઘરા છે પણ આ તો હાવ સહેલામાં સહેલું છે. તમારા સ્વરૂપને, તમારા સ્વભાવને તમારી યાદ કરવો એ ક્યાં અઘરું છે? એમાં શું નડે છે તમને? કાંઈ નડતું નથી. એમાં લંડન નડતું નથી, કોઈ કર્મનો ઉદય નડતો નથી, બસ કોઈ રોકે. આજુબાજુ વાળાને ખબર ના પડે તમે હું વિચાર કરતા હોઉં. અને એ તો આપણું કામ એકાંતે ગમે ત્યાં બેસીને કરી શકીએ છીએ. હા દુકાને બેસનાર, ઓફિસે બેસતા બેસતા થાય, સ્કૂલે બેઠા બેઠા થાય, ગાડી ચલાવતા થાય, બધે થાય એમાં. રાગાદી એના કાળક્રમમાં આવી પડે છે, એ આવી પડેલા ભાવો છે. મારા કરેલા ભાવો નથી, મારું કર્તવ્ય નથી. રાગને કરવો એ મારું કર્તવ્ય નથી, જ્ઞાન કરવું એ કર્તવ્ય છે. રાગ કરવું એ કર્તવ્ય નથી, વિતરાગ ભાવ કર્તવ્ય છે, રાગ કર્તવ્ય નથી. એમ કરવાયોગ ભાવ હોય તો વિતરાગ ભાવ છે, પણ રાગ તો કરવાયોગ નથી. એમ એ વિતરાગ ભાવ કરવાયોગ છે એ સગા માટે કહ્યું કે રાગનું છોડવા માટે, બાકી વિતરાગ ભાવ પણ સહજ છે. જ્ઞાન જ્યાંથી આવે છે, જ્યાંથી આવે છે જ્ઞાન પ્રવાહ, ડીપો સુધી ભયો જતું, દોરીએ દોરીએ અંદર ચાલ્યો જતો, તને આત્મા હાથમાં આવશે. કેમ કે જ્ઞાન તો જ્ઞાનમાંથી આવે છે, જ્ઞાન તો આત્મામાંથી આવે છે. જ્ઞાન છે એ ચોપડીમાંથી નથી આવતું, તારું પુસ્તક વાંચે જ ને એમાંથી જ્ઞાન નથી આવતું. તારું જ્ઞાન તારા આત્મામાંથી આવે છે, સમયે સમયે શક્તિની વ્યક્તિ થાય છે.
અમુક વાર ઈ સાચું લાગે છે, બરાબર સમજાવે ટીચર અમુક આપણે બાપા સાથે ને વાત કરતા હોય ને, તો આત્મા એવી ચીજ છે કામ પકડી શકાય એવી નથી. આત્મા એનો વિચાર જ કરી શકાય કે આત્મા જેવી ચીજ છે. પણ
જ્ઞાન થઈ રહ્યું છે ને, જ્ઞાન થાય છે એમાં મન નિમિત પડે છે. મન એટલે અંતઃકરણી મન આયા છે, સમજી ગયા? જે વિચારો ઉઠે છે, વિચારોની ધારા, દેખવાની દેખવામાં નિમિત્ત આ છે આંખ, સાંભળવામાં કાન નિમિત્ત છે, પણ જે વિચાર કરવું ચિંતન કરવું એમાં નિમિત્ત આ છે. એમાં આ બ્રેનમાં નથી કંઈ, બ્રેન તો જડ છે. આ બ્રેન છે ને એ તો જડ છે, માત્ર એક મન અહીંયા છે આઠ પાંખડી વાળું, ઓપરેશન કરવાથી પણ દેખાતું નથી, એટલા સૂક્ષ્મ રજકણનું બનેલું છે. જેમ આ દ્રવ્ય ઇન્દ્રિય છે બધા, એમાં નિમિત્ત છે, જાણવામાં આંખ નિમિત્ત, સાંભળવામાં કાન નિમિત્ત, આ નિમિત્ત એટલે બાહ્ય પદાર્થ, જળ પદાર્થ. એમ હાથ એમ ચિંતવનમાં મન નિમિત્ત છે. એ મનના સંગે હિતાહિતનો વિચાર ઉઠે છે કે આ હિતરૂપ છે ને આ હિતરૂપ, આ ગ્રાહ્ય ને આ તાજ્ય છે. એમ જે વિચાર ઉઠે છે એ અહીંયાથી બ્રેનમાંથી નથી ઉઠતો, વિચાર ઉઠે છે એ મનના સંગે ઉઠે છે. એક દ્રવ્ય મન છે એ નિમિત્ત છે, અને જ્ઞાનની પર્યાય નૈમિતિક છે. અહીંયા આમાં કાંઈ નથી, આ તો જળ છે. આ એ સાયન્ટિસ્ટો અને બધું કરે છે, વાત કહે છે, પણ એ તો રૂપી પદાર્થ સુધી પહોંચ્યા છે. અરૂપી આત્મા જે છે, આત્મા અરૂપી છે, એ દુર્બીનનો વિષય નથી બિલકુલ. ગમે તેવા ફોટા પાડો તો આત્માનો ફોટો ના આવી શકે, કેમ કે આત્મા અરૂપી ચીજ છે. અરૂપી આત્માને જ્ઞાન દ્વારા જાણી શકાય, પણ બીજા બાહ્ય સાધન દ્વારા ન જાણી શકાય. બાહ્ય સાધન દ્વારા તો જળ પદાર્થનો તમને ફોટા આવે.
એક આત્માને અનુલક્ષીને ગાથા એક મારે બોલવી છે.
હા બોલો બોલો.
આત્મા અરૂપી જ્ઞેય નિજ અજ્ઞાન તેને જાણતો છે, સત્તા સપર વિશ્વ માની
બરાબર છે. આત્મા અરૂપી હોવાથી એ કોઈ પણ દુર્બીનથી કે કોઈ બાહ્ય સાધનથી, કોઈ માઇક્રોફોનથી આમ જાણી શકાય નહીં. એના તમે એક રજકણ લોહીના એક રજકણમાં 1000 બિંદુ તમે ગણી શકો, 1,00,000 ગણી શકો લોહીના એક ટીપામાં, પણ આત્મા અરૂપી છે એ તમારા દુર્બનમાં આવી શકતો નથી. આત્મા જ્ઞાનનો વિષય છે, અને જે આ જળ પદાર્થોનું જે પૃથ્થકરણ થાય છે એનાલિસિસ, એ પણ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. આ ઇન્દ્રિય જ્ઞાનથી પણ પાર એક અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા જાણી શકાય છે. ઇન્દ્રિય જ્ઞાનથી અનુમાન થઈ શકે છે આત્માનું અસ્તિત્વ હોવા પણ. જ્ઞાનમય આત્મા છે, અને આત્મા કાલે હતો, આજે છે ને આવતીકાલે રહેશે, એમ આત્મા ત્રણેકાળ અનાદિ અનંત એક વસ્તુ છે એવું અનુમાન થઈ શકે છે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા. પણ એને પ્રત્યક્ષ આત્માનો અનુભવ કરવો હોય તો ઇન્દ્રિય જ્ઞાન પણ સારો નથી, અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા અનુભવી શકાય છે. એટલે જે આ બ્રેનની વાત કરે છે ને, એ તો એની માત્ર કોરી કલ્પનાઓ છે. બાકી અહીંયા એક મન છે, એ મન સુધી પહોંચ્યા નથી. જડ મન છે ને, જડ મન પૂતગલનું છે, જેમ આ પૂતગલ સ્થૂળ પૂતગલ છે, ઓલા સૂક્ષ્મ છે, એ મનને પણ એ પકડી શકાય નથી. એટલા ઝીણા રજકણ છે કે એને એ અત્યાર સુધી શોધ કરી શકાય નથી. જેમ પાંચ ઇન્દ્રિયા જળ છે, આ એ તો પ્રત્યક્ષ દેખાય છે, જેમ કે કાન ખોટકો થઈ જાય તો સંભળાતું નથી, આંખ ફૂટી જાય તો દેખાતું નથી, આ નિમિત્ત, આ બધા નિમિત્તો છે, એ મન નિમિત્ત છે. એ મનની હજી શોધ કોઈ કરી શક્યું નથી, તો આત્માની શોધ ક્યાંથી કરે? એક હમણાં કોમ્પ્યુટર મુંબઈમાં અમે જોવા લઈ ગયા હતા, એક ભાઈ આપણા મમુક્ષુ, 60-60 લાખનું એક કોમ્પ્યુટર, એવા 4 કોમ્પ્યુટર એની પાસે છે. તે એક કોમ્પ્યુટર લઈ ગયા હતા, અને એનો છોકરો બધો બતાવતો હતો અમને. ત્યારે મને એને વાત કરી કે આ એક કાર્ય કેલ્ક્યુલેટર તમે જે એને પૂછો એનો જવાબ તરત જ આવી જાય. એને પેલા ડિપોઝિટ કરી હોય. મેં કહ્યું હું લાલચંદ મરચંદ મારું નામ છે, મારું ભૂતકાળ ને ભવિષ્ય કહી શકે? તો કે ના, એ કહી શકે નહીં. તો તમે જેટલી હિસ્ટ્રી એને મેમરીમાં આપી હોય અને પછી પૂછો તો એ આ કાઢીને આપે, બાકી એ તમારું ભૂત ભવિષ્ય કહી શકે નહીં. એક પછી એને એમ કહ્યું કે આ જે અમેરિકાએ શોધ કરી છે એ માત્ર જડની શોધ છે, ખરેખર આ આપણા જ્ઞાનની અંદર જે વસ્તુ આવે છે એ હજી શોધ કરી નથી, ને 100 વર્ષ થશે તો શોધ કરી શકશે નહીં, એ અશક્ય છે. સર, અરૂપિયા અરૂપિયા તો હજી
આંખનો વિષય નથી, કેવી રીતે જોઈ શકે એમ છે? બતાવી શકાય એમ છે?
અનુભવ થી પ્રત્યક્ષ થાય. અનુભવ
તમે તમારા જ્ઞાન ને જો સ્થિર કરો, આત્મા તમે તમારી મેળે તમે જોઈ શકો,
આત્મા અનુભવમાં આવી શકે. આ વિદ્યા પણ વિતરાગ વિજ્ઞાન છે, બહુ સાયન્ટિફિક છે, એકદમ સાયન્ટિફિક છે. આ લોકો વિજ્ઞાનની શોધ કરે છે એ તો જડની શોધ કરે છે, જડના વૈજ્ઞાનિકો છે. અને સર્વજ્ઞ ભગવાન જે વિજ્ઞાન કહ્યું એ તો વિતરાગ વિજ્ઞાન, આત્માનું વિજ્ઞાન છે. આત્માનો સ્વભાવ શું છે એ એને પ્રત્યક્ષ અનુભવી જોઈ અને એની વાણીમાં આવ્યું છે. એટલે એ વાત એવી છે કે અનુભવથી સિદ્ધ થાય એવી છે. જુઓ, જે ઉપયોગ સમયે સમયે જાણવાનું કામ કરે છે તો જે સમયે સમયે જાણવાની પર્યાય પ્રગટ થાય છે તો એક પર્યાય છે, તો એનો ધારણ કરનાર દ્રવ્ય સ્વભાવ પણ હોવો જોઈએ. તો એનામાં જ્ઞાન નામનો ત્રિકાળી ગુણ છે ને એવા અનંત ગુણનો પિંડ તે આત્મા છે. એમ જ્ઞાન દ્વારા જ્ઞાન ગુણનો નિર્ણય થઈ શકે છે. અને જો એક જ્ઞાન ગુણ છે મારામાં તો એવા દર્શન ચારિત્ર અનંત ગુણોનો પિંડ હું છું એમ પોતાના જ્ઞાન વડે જ્ઞાનની પર્યાય દ્વારા જ્ઞાન ગુણનો નિર્ણય થઈ શકે છે. અને જો જ્ઞાન ગુણનો નિર્ણય થતો હોય તો એક ગુણ તે આત્મા નથી પણ અનંત ગુણનો પિંડ તે આત્મા એમ નક્કી થઈ શકે છે. એટલે જેવી રીતે ઠંડુ પાણી છે તો એક પર્યાય પાણીની ઠંડી છે, તો એ ઠંડી પર્યાય જે પ્રગટ વર્તમાનમાં થઈ છે તો એના સ્પર્શ નામનો ગુણ પણ એ પાણીમાં રહેલો છે. કેમ કે આ ઠંડી પાણીની અવસ્થા આના દ્વારા જણાય છે, સ્પર્શ ઇન્દ્રિય દ્વારા પાણી ઠંડુ. તો પાણી ઠંડુ છે તો એ શક્તિ પણ એની ઠંડી કોઈ ગુણ ને ધારણ કરનાર પદાર્થ છે એમ જાણીને તમે ઠેઠ પાણીના સ્વભાવથી જઈ શકો. એમ ઉપયોગ દ્વારા ઉપયોગવાન એવો આત્મા, જ્ઞાન દ્વારા જ્ઞાનવાન આત્મા, એના દ્વારા તમે એ લઈ જઈ શકો અંદર કે હું તો જ્ઞાનમય આત્મા છું, હું જ્ઞાનમય આત્મા છું. એમ વિચાર જે આવ્યો, વિચાર આવ્યો પણ વિચાર આવ્યો આત્માનો, વિચાર આવે છે એ વિચાર આત્માનો આવે છે. હું જ્ઞાનની પર્યાય છું એમ નહીં પણ હું જ્ઞાનમય આત્મા છું. તો એ જે વિચાર આવ્યો એ વિચાર આવ્યો તો પર્યાયમાં પણ એનો વિષય થઈ ગયો આત્મા, એનો વિષય આત્મા થઈ ગયો. હા, પર્યાય પણ પછી જયારે એ પર્યાય અંદર એકાગ્ર થાય છે ને તો એ આત્મા થઈ જાય, આત્મા થાય છે. પછી એકરૂપ, પછી દ્રવ્ય અને પર્યાયનો ભેદ હોવા છતાં દેખાતો નથી. જેમ કે એક પાણી મેલિન મલિન પાણી હતું, ફટકડી નાખી તો મલિન પરિણામનો વ્યય થયો, અભાવ થયો, અને સ્વચ્છ નિર્મળ પર્યાયનો ઉત્પાદ થયો. હવે પછી એ પાણી મલિન હતું પહેલા, હવે નિર્મળ થયું. પછી કોઈ પણ સાયન્ટિસ્ટને આપણે પૂછીએ કે ભાઈ આ જે પાણી પહેલા મલિન હતું અને પછી હવે સ્વચ્છ થયું, આટલો ફેરફાર થયો, તો એની દશાઓમાં ફેરફાર થયો, એની હાલતમાં ફેરફાર થયો, તો આપણે એને પૂછીએ કે આ જે હાલત નિર્મળ થઈ ઈ અને જે પાણી હતું પહેલેથી શક્તિ રૂપે ઈ, ઈ બે નો સાયન્ટિફિક ને આપણે સાયન્ટિસ્ટને પૂછીએ કે આ બે જુદું બતાવી દો, નહીં બતાવી શકે. પરિણામ પાણીના સ્વચ્છ પરિણામ અને શક્તિરૂપ સ્વચ્છતા પાણીની, એ બે વચ્ચેનો તફાવત એ નહીં કહી શકે. હવે જો એ જળની વાત જો સાયન્ટિફિક ન કહી શકે સાયન્ટિસ્ટ, તો આ આત્મા છે, એ આત્મા જ્ઞાનમય થાય છે, ઉપયોગમય આત્મા થાય છે, તે પર્યાય પણ આત્મા થઈ જાય છે, અનુભૂતિ પણ આત્મા થાય છે. તો હવે એ અનુભૂતિ અને અનુભૂતિનો વિષય આત્મા એ જુદા હોવા છતાં જુદા દેખાતા નથી, એકાગ્રતા થતા એ મય થઈ જાય છે, એમ અનુભવના કાળે બસ આનંદમય જ્ઞાનમય આત્મા થાય છે, એ રૂપ થઈ જાય છે. વીરજીભાઈ ના વિશિકા, આ બધા દૂર થયું, બહુ દૂર દૂર, અને પરાધીનતા, કોકની સગવડતા હોય ત્યારે બધાની આવવાનો બને ન કરનાર. આ તો ઓળી તમે તો નજીક છો એટલે આવી શકાય. હા, તમે બાજુમાં છો, હા મેં જોયું ઘર
નજીક છે. આ બે અમારા છોકરા તો અહીં હતા, તમને
હું અહીંથી ઉદગ્રીન હતો એટલે હું અહીં આવ્યો ગઈકાલે. પછી અમારા છોકરા નો એક્સિડન્ટ ગઈકાલે થઈ ગયો એટલે ત્યારે તમે ના મળે.
ઈ પોસિબલ છે કે બાપા કે તમને ખબર ના પડી, તમને ફોટા દેખાડી દે એમાં કઈ રીતે ચોખ્ખું થાય કે લોકો ગયા કે નહીં.
જાણે એક વાત નક્કી છે કે એ લોકો આમ પ્રમાણિક છે માણસો, કે ખોટું કરીને દુનિયાને ખોટી ઠગબાજી કરે એવા માણસો તો નથી, પ્રમાણિક છે. પણ આપણા સાયન્સની ગણતરીએ તો ચંદ્રમા ઘણો ઊંચો છે એટલે પ્લેન ત્યાં પહોંચી શકવું મુશ્કેલ છે. પણ અહીંથી ઉપર તારામંડળ છે, 780 જોજન તારામંડળ છે, એમાં ઉપર જતા જે અહીંથી આપણને ચંદ્રમા લાગે છે એ ઉપર જતા તારો મોટો લાગે, એટલે કોઈ એવા તારાની પૃથ્વી ઉપર કદાચ ઉતર્યું હોય અને એને પોતાને એમ લાગતું હોય કે ચંદ્રમા ઉપર ઉતર્યા છે, એ પોસિબિલિટી વધારે છે. બીજું, ચંદ્રમા જે છે અહીંયા દેવરીએ છે, શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે, ત્યાં દેવોનો વાસ છે, એટલે આમ બહુ મગજમાં બેસતું નથી. બાકી તો એક જાણવાનો વિષય છે, શું હશે એ તો પરમાત્મા જાણે. બહુ તો હું એના ઉપર મંથન નથી કરતો. બાકી ઊંચો બહુ છે, બે ચંદ્રમા છે અને બે સૂર્ય છે. એ લોકો એક જ ચંદ્રમાને એક જ સૂર્ય માને છે, જ્યારે આજનો અત્યારે જે સૂર્ય છે એ સૂર્ય કાલની હોય, એ સૂર્ય બીજો આવશે મહાવિદ્ય ક્ષેત્રમાંથી ફરતો ફરતો. એ લોકો ગોળ પૃથ્વી દળા જેવી કહે છે, આપણે થારીની માફક ગોળ કહી છે. જેમ થારીની ફરતા સૂર્ય ફરે છે, સમજી ગયા, સૂર્ય થારીની ફરતા ફરે અહીંયા તો ઓલી સાઈડમાં અંધારો થાય છે. આ એવી રીતે ગોળ પૃથ્વી ગોળ છે આપણી દ્રષ્ટિએ, અને થારીની માફક ફેર્યા કરે છે. અને બે ચંદ્રમા અને બે સૂર્ય છે. હવે એક સૂર્ય જયારે અહીંયા છે અત્યારે ભારતમાં, ત્યારે બીજો સૂર્ય બીજા ક્ષેત્રમાં મહાવિદ્ય ક્ષેત્રમાં છે, એ આમ ફરતા 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 ફરે છે. હા, આવતીકાલે જે સૂર્ય આવશે ને એ બીજો સૂર્ય છે, બે સૂર્ય અને બે ચંદ્રમા છે. હા, એ બરાબર, પણ આ તો શાસ્ત્રોક્ત વાત છે, બીજું તો કોઈ આપણે એનો પ્રૂફ તો ન કરી શકીએ. એટલે ચંદ્રમા સુધી પહોંચવું અશક્ય લાગે છે, કેમ કે ચંદ્રમા ઘણો ઊંચો છે. હજી તારા મંડળ પણ ઘણું ઊંચું છે, અહીંથી તારા 780 જોજન એટલે 4000 ગાવ નો એક જોજન છે, એવું બહુ છેટું છે. બહુ તારા નજીક છે આપણાથી, અને તારા ઉપર સૂર્ય અને સૂર્ય ઉપર ચંદ્ર એમ છે, એવું કઈક છે. પછી સૂર્ય પહેલો છે કે ચંદ્ર પહેલો છે, બેમાંથી એક છે. એ બધું આપણે લોક વિભાગ છે ને એનો આખો ભૂગોળ છે, જૈનની ભૂગોળ. એ જૈનની ભૂગોળની અંદર આ બધું માપ છે, ચૂકતે એક્ઝેક્ટ માપ. હો હા હા, બધું માપ છે. પૃથ્વી કેટલી લાંબી ચોળી છે, એના કેટલા સમુદ્ર છે, સમુદ્ર ફરતી પાછી પૃથ્વી કેટલી છે, એ બધું માપ છે.
આ બાજુ આ જંબુદ્વીપ 1,00,000 જોજન નું જંબુદ્વીપ છે, એની અંદર 6 ખંડ છે. અહીંયા જે વર્ગક્ષેત્ર છે એમ સામે ઓલી બાજુ છે ઐરોડ, આપણે શું કહેવાય,
ઐરાવત ના, એ ભરત છે ને, એ ઉત્તર ભરત અને દક્ષિણ ભરત, ભરતના પાસે બે ભાગ છે. 6 ખંડ છે, 3 ખંડ આયા ને 3 ખંડ
વાળા. જંબુદ્વીપમાં 1 ભરત ક્ષેત્ર છે, અને ગાતી ખંડમાં 2 ભરત ક્ષેત્ર છે, અને પુષ્કરણ દ્વીપમાં બીજા 2 ખંડ આ ભરત ખંડ છે. 5 તો ભરત ક્ષેત્ર છે.
હા, 5 ભરત.
કોઈને કઈ કોઈ માનવાને તૈયાર નથી,
અને કોઈ જઈ શકે નહીં અહીંથી.
શાસ્ત્રમાં છે એ ખોટું નથી,
પણ રશિયાની ઉપર ઘણી જગ્યાઓ છે સમુદ્ર, પણ અહીંયા પ્લેને જઈ શકતું નથી અને સ્ટીમરે જતી નથી. બોલો, એ લોકો કબૂલ કરે છે કે દૂરબીનથી દેખાય છે, બધું દેખાય છે, પહાડો દેખાય છે, સમુદ્ર દેખાય છે, પણ ત્યાં જવાતું નથી, મશીન ઠરી જાય છે. અને શોધખોળ કરવા ગયા, કેટલા ગુમ થઈ ગયા, ગુમ થઈ ગયા, મરી ગયા, બધું બંધ થઈ જાય.
અમુક ટાઈમ રસ્તા સુધી પહોંચી શકે પછી ઠરી જાય, એટલે
પછી કોઈને મદદ મળે નહીં. અહીંયા ના આ બાજુ આવી શકે ને ઓલી બાજુ છે,
એવું છે. તો એ કઈ રીતે જઈ શકે? હું ના પાડું છું કે ભાઈ મનુષ્યની શક્તિ નથી કે જ્યાં નથી જવાતું ત્યાં નહીં જઈ શકે. તો તમે કહો કે ના ગયા છે, મેં તો ભલે ગયા હોય તો આપણે બીજું શું કહી શકીએ?
ના ના, કઈ નહીં. બાકી આમ એ લોકો બીજી રીતે કહીએ તો પ્રમાણિક તો છે, એની ગણતરીમાં જે આવ્યું હોય એ રીતે એ વાત બહાર પડે. ખોટી વાત કોઈ બહાર પાડે એવું નહીં, પણ એને પોતાને એમ લાગ્યું કે અમે ચંદ્રમા ઉતર્યા, એટલે તો એમ જ કેમ ચંદ્રમા ઉતર્યા. બાકી એ વાત એવી છે કે આપણે એમાં કોઈ ધાર્મિક વાતને બાદ નથી આવતો, કેમ કે એ તો કેવળ ગમ્ય વિષય છે, આપણો વિષય નથી. આપણું જ્ઞાને એટલું કામ ન કરે, જ્યાં આપણું જ્ઞાન કામ ન કરે ત્યાં આપણે પછી શું માથાફોડ કરી. આપણું જ્ઞાન થોડું છે, આપણે તો આપણા જ્ઞાનને આત્માને સમજવામાં રોકવું, સમજી ગયા? કેમ કે આપણી પાસે મૂડી જ ઓછી છે, જ્ઞાનનો ઉઘાડો ઓછો છે, પછી જ્યાં ત્યાં વેડફી નાખીએ આપણે. હા, પછી હાચીઓ માલ રહી જાય ત્યારે આ લંડનના સ્ટોર્સમાં ગમે ત્યાં પૈસા વાપરી નાખે, અને પૈસા વાપરવાની અમુક લિમિટ હોય, પછી શું બાકીનું સારો માલ મળત?
ગુરુદેવને બતાવવાની શક્તિ હતી, જ્ઞાન ઘણું હતું વધારે, છતાં કોઈ વાદ વિવાદ કરવા આવતો તો એ ના પાડતા કે ભાઈ અમારે પાસે એ વાદ વિવાદ કરવાનો ટાઈમ નથી. તો પછી આપણી શું શક્તિ?
એટલે આપણે તો આ મનુષ્યભાવમાં જે જ્ઞાન મળ્યું છે એને જ્ઞાન દ્વારા સદુપયોગ કરીને પોતાના સ્વરૂપને સમજી લેવું, કે જેથી કરીને આ 4 ગતિના દુઃખ મટી જાય. જેમ કે 12 વર્ષનો બાબો કાલે એક્સિડન્ટ થઈ ગયો, બરાબર, હવે એને પારાવાર દુઃખ થાય છે, પારાવાર. એ તો એનો આત્મા જાણે ને કેવળી જાણે, બીજો કોઈ જાણી શકે નહીં. હવે આવા દુઃખ તો અનંત વાર જીવ ભોગવા, અને જો આત્માનું સ્વરૂપ નહીં સમજે તો અનંતા દુઃખ આવી પડશે. માથે અનંતા દુઃખની તલવાર લટકી રહી છે. જરાક એક માથું દુખે છે તો સહન થતું નથી આપણાથી. અગવડતા જરાક થાય તો સહન થતું નથી. તો હવે આ નરક અને નિગોદના દુઃખ જો આત્માને ઓળખો નહીં તો સ્થિતિ પાછી ખરાબ છે. એટલે આપણી પાસે જે જ્ઞાન મળ્યું, આપણે જ્ઞાનીનો યોગ મળ્યો, આત્માનું સ્વરૂપ સમજાયું, અને આપણા બુદ્ધિમાં એ વાત બેસે છે, બુદ્ધિગમ્ય વાત છે, અંધશ્રદ્ધાનો વિષય નથી. કાલ રાત્રે જેટલી વાત તે કરી આપણે એ બધી અંધશ્રદ્ધાનો વિષય નથી, લોજિકથી, ન્યાયથી, આગમથી, અનુભવથી સિદ્ધ થાય વાત છે. એટલે આપણે તો એમાં આપણા ઉપયોગનો સદુપયોગ કરવો બસ. યુક્તિ એટલે નય દ્વારા વસ્તુને સિદ્ધ કરવાનું સાધન. યુક્તિ એટલે નય અને પ્રમાણ જ્ઞાન દ્વારા વસ્તુના પદાર્થને સિદ્ધ કરવાનું સાધન, એનું નામ યુક્તિ. યુક્તિમાં પ્રમાણ અને નય બે પ્રકારની યુક્તિ છે એમ. અને ન્યાય એટલે એમાં ની ધાતુ છે કે જે વસ્તુનો જે સ્વભાવ છે એના તરફ તમને દોરી લઈ જાય એનું નામ ન્યાય. તમારા જ્ઞાનને વસ્તુનો જે સ્વભાવ છે એના તરફ ની ધાતુ છે એના તરફ દોરી જાય અને એ વસ્તુની પ્રાપ્તિ થાય જણાય એનું નામ ન્યાય છે.
આપણે તો અન્યાયનો એકદમ સહવાસ થઈ ગયો છે કે આપણે એનામાં તો સુખી છીએ એને કારણે. એટલે હવે એને કેમ છોડી શકીએ? અન્યાય તો છે પણ છોડી નથી શકતા. કારણ શું કે આપણે એમાં